તારીખ 13/5/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 912 અને 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 538
સાધારણ બાળ જીવોને સમજાવવા કથાનું યોગમાં પુણ્યના ફળ બતાવે, પણ તે ધર્મ નથી.
શું કહે છે?
કથાનું યોગમાં અનેક પ્રકારના સંયોગ વિયોગનો વિસ્તારવાળું કથન આવે છે. કથા એટલે કોઈ પણ મહાપુરુષની, પુરાણ પુરુષની જીવન કથની છે, જેમાં એના અંતરંગ પરિણામનો તો વિષય આવે છે, પણ એ ગૌણ હોય છે. મુખ્યપણે ત્યાં બહારના સંયોગ જે પુણ્યના ફળ સ્વરૂપે છે એ બતાવે છે, સમજાવે છે, એનું વર્ણન આવે છે. તે બાળ જીવોને સમજાવવા એ વાત આવે છે. બાળ જીવોને એટલે જેનો ઉપયોગ બહુ સૂક્ષ્મપણે કામ કરતો નથી, સ્થૂળ ઉપયોગથી જીવો વિચારે છે, એવા સ્થૂળ ઉપયોગમાં પણ આ વાત કહેવા માટે દ્રષ્ટાંત દાખલા એ કથાનું યોગના આવે છે. ત્યાં પણ એ વાત તો સ્પષ્ટ છે, અથવા ત્યાં એ વાત પણ ફેરફાર વગરની છે કે પુણ્યના પુણ્ય અને પુણ્યના ફળમાં ક્યાંય ધર્મ નથી. પુણ્યના ફળ બતાવીને તે કરવા યોગ્ય છે, કર્તવ્ય છે, એવો ત્યાં કથાનું યોગમાં કહેવાનો આશય નથી. ત્યાં પણ એ વાત સ્પષ્ટપણે રાખવી છે કે આ ધર્મ નથી. ભલે જીન મંદિરો બંધાવવાની વાત આવે, અનેક પ્રકારના સાધર્મીઓને સંબંધીની લાગણીની, ધાર્મિક લાગણીની વાતો આવે, અનેક પ્રકાર આવે છે, દાનના પ્રકારનો વિષય આવે, દયાની વાત આવે, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામનો વિષય આવે, કયા પરિણામથી કેવું ફળ મળ્યું એ વાત પણ આવે, એમ અનેક પ્રકારે વાત આવે છે, તો પણ તે ધર્મ નથી, એ વાત ત્યાં સ્પષ્ટ છે. તત્વદ્રષ્ટિ જીવોને કથાનું યોગનો અભ્યાસ કરતા અથવા કથાનું યોગના શાસ્ત્રનું અધ્યયન કરતા એ બધો વિસ્તાર ગૌણ થઈ જાય છે, અને તત્વદ્રષ્ટિનો વિષય છે અને લક્ષમાં રહે છે, એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થાય છે, લક્ષ કેન્દ્રિત થાય છે. તત્વદ્રષ્ટિ જીવો પણ કથાનું યોગનો અધ્યયન કરે એવું શાસ્ત્ર માથે પણ ખરા. બાળ જીવોને સમજાવવા છે એ મુખ્યપણે વાત છે, તેથી તત્વજ્ઞાની નવા છે એવું કાંઈ નથી. એનો વાંચે તો પણ એનું ધ્યાન પુણ્ય અને પુણ્યના ફળ ઉપર રહેતું નથી. તેમાં પણ જ્યાં જ્યાં તાત્વિક નિરૂપણ આવે છે ત્યાં એનું લક્ષ વધારે કેન્દ્રિત થાય છે. તેથી મુખ્યપણે તત્વજ્ઞાની જીવના અભ્યાસનો વિષય દ્રવ્યાનું યોગ થઈ જાય છે, અને જે બાળ જીવો છે એનો વિષય રહે છે કથાનો યોગનો. ચારણ યુગમાં મુખ્ય વાતો શું છે અને મુખ્ય વાતોના ચાર ભેદ હોવા છતાં પ્રયોજન શું છે એ અહીંયા ટોડરમલજીને તારવું છે. આઠમો અધિકાર ચાલે છે ને વૃક્ષમાર્ગ પ્રકાશકનો. તો ચારેય અનુયોગમાં વિષય જુદો જુદો હોવા છતાં ચારેય અનુયોગમાં પ્રયોજન તો એકમાત્ર વિતરાગતા થવાનું છે. રાગવેશ મોહ કેમ ટળે અને વિતરાગતાની ઉત્પત્તિ કેમ થાય આ એકમાત્ર પ્રયોજનથી ચાર પ્રકારના વિષય ભેદથી ચાર અનુયોગનું વિવરણ કરવામાં આવ્યું છે. એને મુખ્યતાથી કથન યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને એ દ્વારા એને તત્વ સમજાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. ત્યાં પણ હેતુ જે છે એ વિતરાગી તત્વને બતાવવાનો હેતુ છે. પણ ઘણું વર્ણન પુણ્યના ફળનું આવે, પુણ્યનું વર્ણન ઘણું આવે અને કોઈ એમ છળ પકડે કે આ પણ ભગવાનની વાણીનો એક અવયવ છે એને ગૌણ ન કરવો જોઈએ, પણ એ પ્રશ્ન નથી. ચારેય યોગમાં કહેવા ધારેલો વિષય અથવા પ્રયોજનભૂત વિષય એ તો વિતરાગતા છે, તેથી વિતરાગતાને ગૌણ કરવી ન જોઈએ. વિકલ્પ ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગનું અધ્યયન કરવાનો વિકલ્પ આવે છે જ્ઞાનીને પણ. અજ્ઞાની જીવો સિદ્ધો દ્રવ્યાનુયોગ નથી સમજી શકતા, તેથી તેના અભ્યાસનો એ મુખ્ય વિષય નથી થતો. તેથી એમ કહ્યું કે બાળ જીવોને પણ સમજાય એવો કોઈ વિભાગ હોય તો તે કથાનો યોગ છે. પણ ત્યાં પણ તત્વને ન ગ્રહણ કરે અથવા તત્વદ્રષ્ટિની મુખ્યતા ન રાખે, તત્વગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખે, અનાદિની જે પુણ્યની રુચિ છે એ પુણ્યના વર્ણન સાંભળીને એને એમ થાય કે આવું મને પણ હોય તો સારું, તો તે જીવ કથાનુયોગનો અભ્યાસ કરવાને પણ પાત્ર નથી, અધિકારી નથી. એવું વર્ણન કથાનુયોગમાં છે, પરિણામનું વર્ણન કર્ણાનુયોગમાં છે. અનેક પ્રકારના શુભાશુભ પરિણામ તેના વિસ્તારવાળું વર્ણન કર્ણાનુયોગમાં, ચારનુયોગમાંથી કર્ણનુયોગ છે. કર્ણ એટલે પરિણામ, કર્ણ એટલે સાધન થાય છે. સવળું કે અવળું જે સાધન છે તે પરિણામ છે, પોતાનું પરિણામ જ સાધન છે. શરીર કે બહાર સંના સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતા એ સાધન ખરેખર નથી. શાસ્ત્રમાં એવું વચન આવે, શરીર આદ્ય ખરું ધર્મ સાધનમ. પહેલું ધર્મનું સાધન શરીર છે, માટે શરીર નિરોગી હોય તો બરાબર ધર્મ સાધન કરી શકે, સંયમ આદિ પાળી શકે. ત્યાં શરીરની પકડવાળા અને શરીરની રુચિવાળા, શરીરની દેહાત્મ બુદ્ધિવાળા એમ વિચારે છે કે શરીર તો હરખું રાખીએ, એવું જાળવીએ, એવું સાચવીએ, એવું નિરોગી રાખીએ કે પછી ધર્મ બરાબર થાય. હા, એ લૌકિકમાં એક વાત છે કે પહેલું સુખ તે જાતે નિર્યા. બે વાત તત્વદ્રષ્ટિએ તો સાચી માલુમ પડતી નથી. એ લૌકિક વાત છે ને. આ જે ધર્મ સાધન છે એ બાહ્ય ધર્મની વાત કરે છે. સંયમ વ્રત નિયમ આદિ પાળવામાં શરીરનું કારણ છે એટલા પૂરતી વાત છે. પણ ખરેખર કરણ છે એ પરિણામ છે. કરણ એટલે સાધન, સાધન છે એ પરિણામ છે. તે સાધન દ્વારા આત્માને સદાય છે અથવા આત્મા પોતાનું હિત સાધે છે અને તે જ અવળા પરિણામ દ્વારા આત્મા પોતાનું અહિત સાધે છે. બે પરિણામ દ્વારા સાધે છે. તેથી પરિણામને કરણ કયા અને તેનો જે આખો વિસ્તારવાળો જે ભાગ છે ભગવાનની વાણીમાં એને કરણાનું યોગ કહેવામાં આવ્યો છે. તેમાં 14 ગુણ સ્થાનમાં સ્થિત જીવોના પરિણામના વર્ણન છે. 14 ગુણ સ્થાનથી બહાર તો પછી કોઈ સંસારી જીવ નથી. સિદ્ધના જીવોનું તો વર્ણન કરવાનો પ્રશ્ન નથી, છતાં એનું વર્ણન 13માં 14માં ગુણ સ્થાનમાં સ્વભાવ અર્થ પર્યાયનું પણ વર્ણન તો એમાં આવી જાય છે. શુદ્ધ પરમ શુદ્ધ શુદ્ધ સ્વભાવ અર્થ પર્યાયો શુદ્ધ થઈ ગઈ 13માં 14માં ગુણ સ્થાનમાં, એવી જ સિદ્ધ ભગવાનને હોય છે એટલે એ વર્ણન એમાં આવી જાય છે. એટલે તમામ પ્રકારના સમસ્ત પ્રકારના પરિણામોનું વર્ણન 14 ગુણ સ્થાનમાં આવે છે. અને એ 14 ગુણ સ્થાનમાં જે સમસ્ત પ્રકારના પરિણામોનું વર્ણન આવ્યું એને કરણાનું યોગ કહ્યો. પછી નિમિત્તથી બતાવવા માટે જે તે ગુણ સ્થાને તે તે પરિણામોના નિમિત્તે કેવા કર્મ બંધાય અને કેવા કર્મ નિર્જરા પામે એટલે છૂટે, કેવા બંધાય ને કેવા છૂટે એનું પણ વર્ણન નિમિત્તની અપેક્ષાથી આવી જાય છે. એ સિવાય જે મલિન પરિણામ છે જે તે ગુણ સ્થાને તે તે મલિન એટલે શુભાશુભ પરિણામોનું ફળ કેવું હોય છે એટલે તે પરિણામને ના ફળને ભોગવવાના સ્થાનો, ભોગ્ય સ્થાનો જેને કહ્યા છે એ 3 લોકની અંદર ક્યાં ક્યાં કેવા છે એનું વર્ણન પણ કરણાનું યોગમાં આવે છે. એટલે 14 રાજલોકનું વર્ણન પણ કરણાનું યોગનો વિષય છે, જેમાં સ્વર્ગના, મનુષ્યલોકના અને નીચે 7 નારકીના ક્ષેત્રોના વર્ણન આવે છે. એ બધો વિષય કરણાનું યોગમાં જાય છે. કહે છે કે પરિણામનું વર્ણન કરણાનું યોગમાં છે અને ચરણાનું યોગમાં આચરણની પદ્ધતિ કેવી હોય તે વાત ચાલે છે. એ વાત આગળ લઈ લીધી, બીજી વાત આગળ લેશે પણ આ વાત આગળ લઈ લીધી કે ચરણાનું યોગમાં આચરણ કેવું હોય, વિતરાગ ભાવ અનુસાર અને આત્મજ્ઞાન પૂર્વક આચરણ કેવું હોય એનું જ્ઞાન, એનું સુમેળ, એનું યથાર્થપણું એ આચરણની પદ્ધતિ બતાવે છે. એ આચરણની પદ્ધતિ છે, પરંપરાગત ચાલી આવેલી તે આચરણની પદ્ધતિ નથી. પણ આત્મજ્ઞાન પૂર્વક વિતરાગતા અનુસાર જે આચરણ સહજ સ્વાભાવિકપણે જે તે ગુણ સ્થાને હોય પ્રગટ થઈ જાય તે આચરણની ખરી પદ્ધતિ છે. તે સ્વરૂપમાં શુદ્ધાચરણની પણ ખરી પદ્ધતિ છે અને તે શુદ્ધાચરણ પરિપૂર્ણ ન હોય ને અપૂર્ણ હોય ત્યારે રાગનો અંશ કેવો પ્રગટ થાય, તદનુસાર કેવું આચરણ હોય તે પદ્ધતિ વિતરાગતા અનુસાર યથાર્થ છે, બાકી બધી ગડબડ થઈ ગયેલી છે એમ સમજો. અહીંથી ગાઈડ છે. કોઈ એમ કહે કે અમને ચરણાનું યોગનો ઘણો અભ્યાસ છે અથવા કરણાનું યોગનો ઘણો અભ્યાસ છે માટે અમારી વિદવત્તાને તમારે માન્ય કરવી પડે ને એ પ્રમાણે તમારે ચાલવું પડે, એ વાત જ્ઞાનીને બંધન કરતા, કેમ કે એને ભૂલ થવાનો સંભવ છે. પણ આત્મજ્ઞાનને વિતરાગતા થઈ ત્યાં ભૂલ થવાનો સંભવ નથી. એટલે તો 13માં કળશમાં રાજમનજીએ કહ્યું કે દ્વાદશાંગ કોઈ અપૂર્વ લબ્ધિ છે, 12 અંગનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને તો થાય નહીં, 11 અંગને 9 પૂર્વનું થાય તો એ લબ્ધિથી થાય, અભ્યાસથી ન થાય, પુસ્તકો વાંચીને ન થાય, પણ તે અપૂર્વ લબ્ધિ નથી. 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન થાય એ લબ્ધિ તે અપૂર્વ લબ્ધિ નથી, પણ 12 અંગનું જ્ઞાન થાય તો અપૂર્વ લબ્ધિ છે. બરાબર, અને એ વારંવાર અપૂર્વ લબ્ધિમાં શું એને જાણ્યું કે શુદ્ધાત્માની અનુભૂતિ તે મોક્ષ માર્ગ છે, એમ બારંગ કહે છે. બારંગનો સારે કહ્યું. તો જેને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ તેને બાર અંગનું અધ્યયન કરવાનું બંધન નથી, એને શાસ્ત્ર ભણવાનું બંધન નથી. આ જ્ઞાનાભ્યાસની પરંપરા પણ એને બંધનમાં નાખતી નથી. સામાન્ય રીતે પરંપરા એ છે કે સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું, નિત્ય જીન દર્શન કરવા, જિનેન્દ્ર મંદિરમાં જઈને જિનેન્દ્રના દર્શન કરવા, પૂજા કરવી અને શાસ્ત્ર અધ્યયન કરવું. પણ જેને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ એને એ પદ્ધતિનું બંધન લાગુ પડતું નથી. આમ કેવું છે? કેવી વાત લીધી છે? આ તો 200-250 વર્ષ પહેલા એમણે લખ્યું છે. રાજમલજી પંડિત પ્રયોજન સિદ્ધ કરી બાહ્ય ક્રિયાઓની અંદર રહેલો જે માર્મિક પ્રયોજન છે એના હાથમાં આવી ગયો છે, એથી એને એ બંધન લાગુ પડતું નથી. ખરી અંતરંગ પદ્ધતિ એની પાસે છે. એનું કારણ શું છે કે બાહ્ય પદ્ધતિ ન દેખાવા છતાં એની પાસે નથી એમ લોકોને લાગે, છતાં એની પાસે નિજ કાર્ય કરવાની ખરી પદ્ધતિ જે છે એ તો એની પાસે છે, કે જે પદ્ધતિ દ્વારા એ મોક્ષમાં જશે. ભરત ચક્રવર્તીએ પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણોનું પાલન કર્યું કે ન કર્યું મુનિ થઈને? કે મુનિની પદ્ધતિ છે, એ તો મુનિના આચરણની એ ચરણાનુયોગમાં વિહિત પદ્ધતિ છે. કેમ ન કર્યું એમણે? કે અંદરની પદ્ધતિ આવી ગઈ અને અટક છે, નથી બહારની પદ્ધતિને બંધન અને આવતું નથી. મોક્ષમાં ચાલ્યા ગયા. અંતર્મૂર્તમાં તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એવું છે. શું કહે છે કે પરિણામોનું વર્ણન કરણાનું યોગમાં છે. ચરણાનુયોગમાં આચરણની પદ્ધતિ કેવી હોય તે વાત તો ચાલે છે, એ વાત કરી દીધી 908માં. પોતાના વિતરાગ ભાવ અનુસાર, ઓછો વિતરાગ ભાવ હોય તો શુભોપયોગ વધે, વિશેષ વિતરાગ ભાવ હોય તો શુભોપયોગ પણ ઘટે. શુભોપયોગ વધે ઘટે તદ અનુસાર બાહ્યાચરણની પદ્ધતિ હોય તે પણ ભગવાને કહી હોય તેવી પદ્ધતિની મર્યાદામાં રહીને હોય, એથી બહાર કોઈને થાય નહીં, એ વાત ચરણાનુયોગમાં કહી છે. એ ત્રણેય અનુયોગમાં અથવા સઘળા કથનમાં સ્વભાવમાં અરાગી પરિણામ થાય, સ્વભાવના આશરે અરાગી પરિણામ થાય, વિતરાગી પરિણામ થાય અને રાગ ઘટે એ પ્રયોજન હોય છે. આ તારણ કાઢ્યું છે રોડનમજીએ, પણ આ વાત સ્પષ્ટ કરી છે. એના ઉપર આ પ્રવચન છે કે બધા ત્રણેય અનુયોગમાં સ્વભાવના આશરે અરાગી પરિણામ થાય અને રાગ દ્વેષ મટે, વિતરાગતા થાય તે પ્રયોજન હોય છે. આ પ્રયોજનને લક્ષ્યમાં રાખીને ત્રણેય અનુયોગની વાત ચાલી છે. કથાનુયોગમાં વિસ્તાર ચાલ્યો છે, કર્ણાનુયોગમાં વર્ણન ચાલ્યું છે, ચરણાનુયોગમાં ચાલ્યું છે, એ બધામાં આ પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વાત ચાલી છે. એમ કહેવા પાછળ એ અર્થ છે કે જીવે કોઈ પણ અનુયોગનો અભ્યાસ કરતી વખતે વિતરાગતા થવા અર્થે આ વાત કહી છે એ લક્ષ્યમાં રાખવી. કથાનુયોગ વાંચતી વખતે પણ એવો લક્ષ ન થઈ જવો જોઈએ કે આ પુણ્યના ફળ બતાવે છે, પુણ્યની વાત બતાવે છે, માટે આવું પુણ્ય મને હો, આવા પુણ્યના ફળ મને હો એવું થવું જોઈએ નહીં, એમ કહેવું છે. એમ ચારેય ત્રણેય અનુયોગનો એ વાત છે. દ્રવ્ય અનુયોગનો વિષય હજી આવે, આ પછી આગળ દેશે એ વિષય તો. પણ ત્રણ અનુયોગની ટૂંકામાં વાત કરીને એના પ્રયોજનની વાત કરી દીધી કે સમસ્ત પ્રકારના કથનોમાં વિતરાગતા થાય, રાગ મટે, રાગનો અભાવ થાય તે પ્રયોજન હોય છે. જે પ્રયોજનથી વાત કહેવા ધારી છે તે પ્રયોજનથી વાતને લક્ષમાં લેવી જોઈએ. તે પ્રયોજનથી વાત લક્ષમાં લેવાને બદલે બીજી રીતે લક્ષમાં વાત લઈએ તો ત્યાં તે કથનને બાને નિમિત્તે તે કલ્પના એ ચડે છે, કોઈ જુદી કલ્પના કરે છે, અથવા તો કોઈને કોઈ કથનનો છળ પકડીને પોતે વધારે દોષમાં પરિણમી જાય છે. એટલે અહીંયા કહેવાનું જે તાત્પર્ય છે એને વળગી રહેવા માટે વાત છે. ગુરુદેવને આ મુખ્યપણે વેદ જ્ઞાનનો વિષય કયો, ત્યાં શરીરથી ધર્મ અધર્મ થતો નથી, અધર્મ શુભાશુભ ભાવોથી થાય છે અને ધર્મ શુદ્ધ પરિણામથી થાય છે, આ બધો વિષય સ્પષ્ટ કર્યો. તો કેટલાકે એની સામે પુસ્તકો લખ્યા થળ પકડી કે શરીરથી અધર્મ ન થતો હોય તો પછી શરીરથી ગમે તેવા અશુભ કાર્યો કરે, કેમ કે આત્મા ક્યાં શરીરની ક્રિયા કરી શકે છે, હિંસા કરે, ઠીક, બીજા જીવોને ક્યાં મારી શકે છે આત્મા. માટે આવો ઉપદેશ અમારે બિલકુલ જૈન દર્શનની અંદર હોઈ શકે નહીં, એમ કરીને વિરોધ કર્યો. ભાઈ, વિતરાગતાનું પ્રયોજન સાધવા માટે તે વાત કેવી રીતે કહેવામાં આવી છે એ વાતને તે લક્ષમાં લીધા વિના, પ્રયોજનને લક્ષમાં લીધા વિના ત્યાંથી છળ પકડ્યો છે કે જો બે પદા બે દ્રવ્યોની ક્રિયા અથવા શરીર જળની ક્રિયા આત્મા ન કરી શકતો હોય તો પછી જે કોઈ દૂષિત શરીરની ક્રિયાઓ છે એનું શું, એ આત્માએ કરી કે ન કરી, ન કરી તો એ રીતે નહીં કરનારા છટકી જશે, કરશે અને નથી કરતો એમ કરીને છટકી જશે. ભાઈ, અહીંયા પ્રયોજન શું છે એ વાત તો પહેલી કહેવામાં આવે છે કે જે કાંઈ કહેવાય છે, જેટલું કાંઈ કહેવાય છે તે બધું રાગ ઘટે તે માટે કહેવામાં આવે છે. આ વાતને છોડ્યા વિના, આ શરતને છોડ્યા વિના બધી વાત ચાલે છે. શ્રીમદજીએ તો બહુ લાઈન દોરી મૂકી દીધી છે કે જ્ઞાનીના કોઈ પણ કથનને લૌકિક અર્થ અર્થમાં અર્થઘટનમાં ઉતારવા નહીં. આ એમને એક પ્રતિબંધ મૂકી દીધો, અર્થ કરવા સંબંધીમાં એક લક્ષ્મણ રેખા બાંધી કે બસ જ્ઞાનીનું કોઈ કથન હોય તો એણે એનો લૌકિક અર્થમાં અર્થ કરવાનો, અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવો નહીં. કેમ કે જે અલૌકિક દ્રષ્ટિકોણ સાચવીને સંભાળીને રાખીને કહેવામાં આવ્યું છે તેનો અર્થ તો તે રીતે જ કરવો ઘટે છે, તો જ તે કથનને ન્યાય મળે છે, નહીંતર તે કથનમાંથી અન્યાય ઉપજવા ઉપજાવવાની વાત છે. તેથી તે કરવા યોગ્ય નથી. એ વાત અહીંયા કોડરમજીએ પણ સરવાળામાં લીધી છે કે સ્વભાવમાં અરાગી પરિણામ થાય. સ્વભાવમાં એટલે સ્વભાવ અરાગી છે અને એનો આશ્રય કરવો, સાતમી વિભક્તિ છે. એટલે સ્વભાવમાં વળીને, પરિણામ સ્વભાવમાં વળીને રાગીપણે ઉત્પન્ન થાય અને રાગ ઉત્પન્ન થતો બંધ થઈ જાય, રાગ ઘટી જાય, એવું પ્રયોજનથી આ બધી વાત કરી છે. મિથ્યાત્વની વાત કરે તો પણ તે મિથ્યાત્વ ટાળવા કરે છે. સમયસારની અંદર બધા અધિકાર લખ્યા છે, બંધનો અધિકાર પણ, આશ્રમનો અધિકાર પણ લખ્યો, કોઈને પાપનો અધિકાર પણ લખ્યો અને બંધનો અધિકાર પણ લખ્યો છે. તો ત્યાં આશ્રમ કરાવવા માટે આશ્રમનો અધિકાર છે, બંધનું જ્ઞાન કરાવ્યું શા માટે, કે બંધ ટાળવા માટે બંધનું જ્ઞાન કરાવ્યું છે, બંધનો અભાવ કરવા માટે બંધનું જ્ઞાન કરાવ્યું છે, એમ વર્ણન આવે છે. એની પાછળ પ્રયોજન શું છે એ દ્રષ્ટિકોણ જો ન સમજાય તો ગમે તે કથનમાંથી, ગમે તે તબક્કાના વિષયમાંથી અનર્થ ઉપજાવવો એ અજ્ઞાનીના કુતર્ક સ્વભાવનો સહજ પ્રકાર છે, અથવા એ જીવની અવળાઈ છે અથવા અસરળતા છે કે જેને લઈને એ સવળો અર્થ ઉતારવાને બદલે અવળો અર્થ ઉતારે છે. આ ક્રમબદ્ધ પર્યાયનો વિષય એવો છે. ક્રમબદ્ધ કહેશો તો પુરુષાર્થ કરવો ક્યાંય, તો અમારું જ્યારે સમયક દર્શન થવાનું છે ત્યારે થશે, સમજાઈ ગયું. તને ક્રમબદ્ધ કેવી રીતે સમજાણું છે એ અમને સમજાઈ ગયું. તને એવો વિચાર આવે છે કે જ્યારે અમારું સમ્યક દર્શન થવાનું હશે ત્યારે થશે, કેમ કે પરિણામનો વિષય તો ક્રમબદ્ધ છે, તો એમાં તારા એ પ્રકારની સમજણથી સ્પષ્ટ સૂચિત થાય છે કે તારું હોનહાર હજી સારું નથી. હું કઈ રીતે વાતને અંગીકાર કરે છે એ તારી રીત જોતા, આ વિષયને અંગીકાર કરવાની તારી રીત જોતા તારું હોનહાર કેવું છે એ તો અત્યારે નક્કી થઈ જાય છે. આમ વાત છે. એને એમ પૂછો કે તરસ લાગે ત્યારે એમ કહે છે કે પાણી ક્રમબદ્ધમાં આવવાનું છે ત્યારે આવશે. પાણીને નહીં છોડે, મારો ચાલે નહીં. ત્યારે અહીંયા પણ એમ કહે છે કે ભાઈ, જેને એમ લાગ્યું કે મને દુઃખથી ચાલે નહીં, મારે તો મારી શાંતિ વિના ચાલે નહીં, સુખ જ જોઈએ, મારો સ્વભાવ ધર્મ જોઈએ, દોષ મને ચાલે નહીં, એમ જેને ભાષે એનું હોનાર સારું છે, એને જ્ઞાનનો વિષય છે કે થવાનું હશે ત્યારે થશે એ બરાબર છે, પણ મને તો આમ જ પરિણામ આવે છે કે મને આમ ચાલશે નહીં, તો એનો પુરુષાર્થ કઈ દિશામાં સહજ કાર્ય કરશે ક્રમબદ્ધપણે, એ પણ ક્રમબદ્ધપણે એનું એને જ્ઞાન થાય છે. એ રીતે કોઈ પણ વાતનું અર્થઘટન વિતરાગતા થાય ને રાગ દ્વેષ ઘટે તે પ્રકારે જ કર્તવ્ય છે. ચારે અનુયોગમાં એ જ રીતે કહેવામાં આવ્યું છે, એ જ આશયથી કહેવામાં આવ્યું છે. તેથી આશય અનુસાર જ અર્થઘટન કરવું, શબ્દ અનુસાર નહીં. કેટલાક શબ્દને પકડે છે, ચોખ્ખો આવો શબ્દ લખ્યો છે માટે અમે એવો અર્થ કરીએ છીએ, પણ એક શબ્દના અનેક અર્થ થાય છે એનું શું? તે અર્થ પકડ્યો જે શબ્દનો જે અર્થ ત્યાં કરવો એવી વાત કોને કહી છે? એક શબ્દના તો અનેક અર્થ થાય છે, માટે કહેનારના આશય પ્રમાણે અર્થઘટન કરવું, માત્ર શબ્દને પકડીને એની પકડ કરીને એની હઠ કરવી નહીં. શાસ્ત્રમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આશયને છોડીને કોઈ માત્ર ભાષા અને શબ્દોને પકડીને કોઈ હઠ કરે છે તો તેને શબ્દમલેચ્છ કહેવામાં આવ્યો છે. શબ્દમલેચ્છ છે, શબ્દને પકડીને હઠ કરે છે, જો અહીંયા આ શબ્દ છે. એ રીતે વ્યવહારમાં પણ ચાલતું નથી. નવસો ને બાર છે, 913. જીવ અજીવના ભેદો જાણવાનો હેતુ ભેદ વિજ્ઞાન કરાવવાનો છે. હવે દ્રવ્યાનો યોગનો વિષય લીધો છે, 913 અને 914 એ બંને વાત દ્રવ્યાનો યોગ ઉપર પ્રકાશ પાડનારી છે. હવે 3 અનુયોગની વાત એક બોલમાં આવી ગઈ છે અને દ્રવ્યાનો યોગના 2 બોલ આવ્યા. આ તો કુદરતી છાંટણીમાં એવો વિષય છે, એમાં પ્રયોજન એટલું બધું સ્પષ્ટ નથી, સંકેલી લીધી વાતને. દ્રવ્યાનો યોગ છે છેલ્લી નીતિમાં, એલી 3 નીતિમાં જૈન દર્શનનો મર્મ દ્રવ્યાનો યોગમાં છે. જે વાત માર્મિક રીતે ગૂઢપણે રહેલી છે એનું કોઈ વિસ્તારવાળું સવિશેષ કથન હોય તો તે દ્રવ્યાનો યોગમાં આવે. તેથી દ્રવ્યાનો યોગ તત્વજ્ઞાન કરો થવા અર્થે ખાસ અધ્યયન કરવા અને અજીવના ગુણો, જીવના ધર્મો અને અજીવના ધર્મો, અપેક્ષિત ધર્મો હોય છે એ બધા ભેદમાં જાય છે. દ્રવ્ય ગુણ અને પર્યાય એ બધા ભેદમાં જાય છે અને એ બંને પદાર્થોના ભેદો કયા છે દ્રવ્યાનો યોગમાં સ્પષ્ટ કર્યા છે. ત્યાં પણ હેતુ શું છે કે ભેદ વિજ્ઞાન કરાવવાનો હેતુ છે કે જ્યાં અજીવની પર્યાયમાં જીવનપણું પોતાપણું ન કરે અને પોતામાં અજીવની કોઈ પણ દ્રવ્યગુણ પર્યાયના અંશને ભેળવે નહીં. શરીર સંયોગ રૂપે હોવા છતાં કોઈ પણ શરીરની ક્રિયાને આત્માની ક્રિયા ગણે નહીં, માને નહીં અને આત્માના પરિણામને શરીરમાં ભેળવે નહીં. વેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન છે. અસાતા થાય, શરીરમાં રોગની પીડા થાય એ શરીરની ક્રિયા છે, એને આત્મામાં ભેળવે નહીં. અસાતાનું જાણવું થાય જ્ઞાનમાં એક વાત છે અને પીડા મને થઈ એવો અનુભવ કરે શરીરની પર્યાયનો આત્મામાં અનુભવ કરે એ આ ઊંધી વાત છે. એ પરપ્રવેશરૂપ ભાવ છે. જે પરપ્રવેશરૂપ ભાવ છે તે સ્વસંવેદનનો અભાવ કરનારો ભાવ છે. અથવા જ્યારે પરપ્રવેશરૂપ ભાવનો સદભાવ થાય હોય ત્યારે સ્વસંવેદન ઉપજે નહીં. સ્વસંવેદન થાય એમાં પરપ્રવેશનો ભાવ થાય નહીં. આ વિશે સ્પષ્ટ કર્યો છે દીપચંદજી અનુભવ પ્રકાશમાં. સ્વસંવેદનનો વિષય અનેક જગ્યાએ એમણે લીધો છે, બહુ સારી રીતે લીધો છે, એવી પદ્ધતિથી લીધો છે કે બરાબર એના તળિયાને પકડે, કહેવાના આશયને પકડે તો જીવ સ્વસંવેદનમાં આવીને ઊભો રહી જાય એવો એ વિષય છે. અનુભવ પ્રકાશમાં જે વિષય ચાલ્યો છે અધ્યાત્મશાસ્ત્રમાં દ્રવ્યાનો યોગમાં આ બધો વિષય આવે છે સિદ્ધોત્તે. કેમ કે દ્રવ્યાનો યોગમાં અધ્યાત્મનો વિષય વિશેષ છે, કર્ણાનો યોગમાં આવે છે શુદ્ધ અને અશુદ્ધ પરિણામમાં, પણ અશુદ્ધ પરિણામનો વિસ્તાર બહુ છે. એટલો કર્ણાનો યોગમાં શુદ્ધ પરિણામનો વિસ્તાર નથી. જ્યારે શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ દ્રવ્યના આશરે જે થતાં શુદ્ધ પરિણામ તેનો વિષય દ્રવ્યાનો યોગમાં વિશેષ છે. એવા જે સ્વસંવેદનનો વિષય જ્યાં ચાલ્યો છે ત્યાં કઈ રીતે સ્વસંવેદન થાય અને નથી થતું તો શા માટે કેમ થતું નથી એ વિશે સ્પષ્ટ કર્યો છે. ત્યાં આ વાત લીધી છે કે પરપ્રવેશરૂપ ભાવનો અભાવ કર્યા વિના સ્વસંવેદન થાય નહીં. એટલે કે જેણે સ્વસંવેદન કરવું હોય તેને પરપ્રવેશરૂપ ભાવના કાળે ભેદ જ્ઞાન કરીને એ ભાવને મટાડી દેવો જોઈએ. તો જે જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન તે આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થશે, નહીતર એ તિરોભૂત થઈને અનુભવમાં આવતું નથી એવી સ્થિતિમાં અનંતકાળથી રહ્યું છે તે રહી જશે અને એકાંતે દુઃખનો અનુભવ થયા કરશે. શું કહ્યું કે જીવ અને અજીવના ભેદો જાણવાનો હેતુ ભેદ વિજ્ઞાન કરાવવાનો છે. આપણે ત્યાં પણ જિજ્ઞાસા માટે છે ત્યારે ઘણાનો એવો પ્રકાર જોવામાં આવે છે કે જળ અને ચૈતન્ય ભિન્ન છે, બે પદાર્થો ભિન્ન છે, એ તો હવે સ્થૂળ વાત છે અમારા માટે. આટલા વખતથી સોનગઢ આવીએ છીએ તો કાંઈ શરીર ને આત્મા જુદા છે ને જળ ચેતન જુદા છે એવી કાંઈ ખબર ન હોય. એ તો બધું કેદુ નું મોઢે થઈ ગયું છે. સ્વાધ્યાય બોલે આ તો મોઢે થઈ ગયું છે. એક રાગ થી જુદો અને પર્યાય થી જુદો એ વાત જરા સૂક્ષ્મ પડે છે. પણ આ શરીર થી જુદો છે, પણ એ શરીર થી જુદો છે તને મોઢે થઈ ગયું હોય તો આ પછી પીડા થાય ત્યારે આવ્યો ક્યાંથી થઈ? હે, ત્યારે શરીર થી જુદો છે એ ક્યાં ગયો? શ્રીમદજી બહુ ચોખ્ખું લખ્યું છે એની જગ્યાએ કે જેણે શરીર થી આત્મા જુદો માન્યો હોય એણે અશાતા ઉપજવાના કાળે જો એ અશાતાની અંદર લપેટ થઈ જાય છે તો તે વખતે એને શરીરથી જુદાપણાનું જ્ઞાન ક્યાં ગયું એની તપાસ કરવી જોઈએ. એમની ભાષા તો બહુ સારી આવે છે, સ્પષ્ટ. વિચારવામાં કેવી રીતે પ્રયોગથી વિચારવું એવી થોડીક વાતો હોય છે. ભાષાનો પ્રકાર લીધો છે. 31મું વસ્તુ કથા છે. જે જીવ ઉપદેશ છે એમાં છે, જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય એટલે કે ભેદ જ્ઞાનની વાત અમને સમજાઈ ગઈ છે. જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય કે અમારે તો તરી જવું છે આ સંસારથી, અમે તો મોક્ષની ઈચ્છાવાળા મુમુક્ષુ છીએ, સંસારને તરવાની ઈચ્છાવાળા છીએ એમ માનતો હોય પોતાને માટે, સમજો છો એમ માનતો હોય કે આ બધી ખબર પડી ગઈ છે, આ બધી વાત તો અનેક વાર આવી ગઈ છે ને એટલે અમને ખબર છે, સમજો છો એમ માનતો હોય, હવે એને શું કરવું કે બધું તે વિચાર્યું, ભલે વિચાર્યું, પ્રયોગ કર્યો છે કે નહીં એમ પૂછે છે. તેણે દેહને વિશે રોગ થતી વખતે આકુળ વ્યાકુળપણું થયું હોય તો, આ હવે પ્રયોગની વાત છે, અનુભવમાં આવ્યો ને, દેહને વિશે રોગ થતી વખતે, પીડા થતી વખતે આકુળ વ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારું કે તારું મુમુક્ષુપણું ને આ સમજણનું ડાપણ ક્યાં ગયા? આમ સીધું પૂછ્યું છે કે આ વખતે મુમુક્ષુપણું ક્યાં ગયું અને આ વખતે એ બધું ભેદ વિજ્ઞાનનું ડાપણ ક્યાં ચાલ્યું ગયું? તો માને છો, હું તો સમજુ છું, તો આ બધું જાણું છું તો મુમુક્ષુ છું. તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય એમ કે છે. હવે એ વિચાર છે, માત્ર વિચાર નથી, ત્યાં એને અનુભવને પકડવો પડે એવું છે. વિચારને ને અનુભવને છેટું રહેતું હોય એને એમ કે છે કે જો આમ અનુભવને પકડાય છે, આ નાસ્તીથી ઉપડાયો અનુભવને, અનુભવની પદ્ધતિમાં લઈ જવાની વાત છે સરવાળે. નાસ્તીથી કે તને અસ્થિના અનુભવમાં આવી શકતો નથી, તો નાસ્તીથી જ્યાં તને રોગને પીડા થતી વખતે આકુળ વ્યાકુળ પણ થાય છે, ત્યારે દેહથી હું ભિન્ન છું એ જ્ઞાન ક્યાં જાય છે? એ જ્ઞાન હતું કે એ કલ્પના હતી? કર નક્કી હવે, દેહથી આ આત્મા ભિન્ન છે એ જ્ઞાન છે કે કલ્પના છે? કેમ દેહથી આત્મા ભિન્ન છે તો જ્ઞાન જ છે ને, ચોખ્ખું જ્ઞાન છે એમ કે એમ નથી? આકુળ વ્યાકુળ પીડા થતી વખતે વ્યાકુળતા થાય ત્યારે એ પીડાનો જે પર્યાય છે દેહનો છે ને જીવનો નથી. જીવ પદમાં તે જણાય છે, જ્ઞાન પદમાં તે માત્ર જણાય છે, એના બદલે આ મને થાય છે. તો તારું ત્યાં દેહ ને આત્માના ભિન્નપણાનું જ્ઞાન નથી પણ કલ્પના છે. જ્ઞાન શું ને કલ્પના શું એ બે વાત સ્પષ્ટ થાય. જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે, અથવા દેહને આત્માથી જુદો જાણે છે, અને ત્યારે તેને આકુળતા આવવી જોઈએ નહીં. તો એને આકુળતા ન થાય, જે જ્ઞાતા રહે છે. પીડા થતી વખતે એનો જ્ઞાતા રહે તો એને એને દેહને આત્માથી જુદો જાણ્યો, પણ જ્ઞાતાપણું ન રહે ત્યારે ઘેરાઈ જાય છે પીડામાં, પોતે ઉપયોગથી ઘેરાઈ જાય છે, તો એને દેહને આત્મા જુદો જાણ્યો છે એ વાત કલ્પના માત્ર થઈ છે. ખરેખર એનો કોઈ એને ઉપયોગ નથી, એ વાતનો એ વિષયનો પ્રસંગ પડતા કોઈ ઉપયોગ થતો નથી. મૂડી હોય તો એ વખતે કામમાં આવે. જગતમાં શું છે, લોકો કમાય છે એટલું ખર્ચી નાખતા નથી. ખર્ચી નાખે છે કે ભાઈ જેટલું આવે એટલું વાપરી નાખો, કાલની કોને ખબર છે, એમ નથી કરતા. કોઈ આગળ પાછળનું હોય ને, એકલું હોય ને માણસ તો તે જેટલું કમાય એટલું ખર્ચી નાખે છે ને, હે નો ખર્ચે. એકલો પંડે હોય ને તોય તે આગળ પાછળ બચાવેલું સારું. વખતે કામ આવે, વખતે કામ આવે એટલે હું જરૂર પડે ખર્ચ કરવાનો, અચિંતી માંદગી આવી, પરિવાર હોય તો અનેક પ્રકારના ખર્ચના પ્રસંગો આવે, ત્યારે મૂડી હોય એ કામમાં આવે. અહીંયા એમ કહે છે કે તને સમજણની મૂડી છે તારી પાસે, તે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, વર્ષોના વર્ષો સુધી કલાકોના કલાકો બેસીને શાસ્ત્રનું અધ્યયન કર્યું, સમજણ કરવાનો પ્રયત્ન કર્યો. હવે આ રોગ થયો અને પીડા થઈ પૂર્વકર્મનો ઉદય આવ્યો, છે મૂડી કાંઈ? જે સમજણ છે એનો ઉપયોગ કરવો, એને વાપરવી એવી મૂડી છે કાંઈ? તો એ અત્યારે કામમાં આવશે. નહીં હોય તો જેમ અનાદિનો દુઃખમાં ઘેરાઈ જાય છે એવો દુઃખમાં એકાકાર થઈ જઈશ. જાય છે ને હોસ્પિટલમાં દાખલ કરે, રોગ થાય ત્યારે હોસ્પિટલમાં દાખલ કરે, કેમ કે ભાઈ સાહેબને હવે ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડે એમ છે. એ નામ સાંભળે ત્યાં એને હે, પરિણામમાં એટલી શિથિલતાને ઢીલો થઈ જાય, અરે રે શું થશે? પણ આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે, એને થાય શું? આત્માનો અવ્યાબાધ તો છે કે નહીં? તો એ છે એ કાંઈ રહે છે કે નહીં? ધારણામાં નથી રહેતું. અનુભવની વાત તો જુદી છે, ધારણામાં રહે તો કેટલો ફેર પડે, એટલો જલદ વિષય છે. વિકલ્પ કરે તો ફેર પડે, નિર્વિકલ્પ થાય તો એનું કહેવું જ શું, એવો વિષય છે. કહે છે કે એ શક્તિ છે એ ભેદ વિજ્ઞાનમાં છે. ભેદ વિજ્ઞાનનો પ્રયોગ કરતા રોગ તો શું, પણ દેહ છૂટવાનો પ્રસંગ આવે તો પણ હું મારામાં નિશ્ચિંતપણે અવ્યા મારા અવ્યાબાધત્વને અવલોકતો જોતો બિલકુલ નિશ્ચિત થઈને રહું છું. આવા અનંત દેહ છૂટ્યા છે, અનંત વખત છૂટ્યા છે, આ એક વખત છૂટ્યો તો એથી કાંઈ મને લેવા દેવા નથી, એમ એને દેહ છૂટવાનો પ્રસંગ આવ્યા પહેલા જ પરિણામમાં તૈયારી થઈ ગઈ હોય એવી તાકાત કેળવાઈ ગઈ હોય તો એ ભેદ વિજ્ઞાનથી કેળવાય છે. બીજી કોઈ રીતે એને કામમાં આવતું નથી. બાકી તો બધી ધારણાની વાત, ધારણામાં એ વખતે ધારણામાંથી આવતી નથી. રોગના અને પીડાના બળવાન પરિણામ એટલા બધા થઈ જાય કે એની ધારણા પણ હાજર થાય નહીં. તો એને ભેદ વિજ્ઞાનનો પ્રયાસ કરીને કોઈ કેળવણી લીધી નથી, માત્ર ઉપર ઉપરથી વાત વાંચી સાંભળી છે. એ કાગળનો દીવો, કાગળમાં ચિતરેલો દીવો સંસારને સળગાવી શકશે નહીં. હજી તો જીવને સંસાર નથી સળગાવવો, જીવને સંસાર પાંગરવો છે કે મારી લીલી વાડી રીએ. ઠીક, સંસારની વાડી કેવી રીએ? લીલી એટલે પાંગરેલી. આ અભિલાષા રાખે છે કે મારે લીલી વાડી રીએ ને તો વાંધો નહીં. જ્ઞાની કહે છે કે એમાં દિવાસળી મૂક, જે સંસાર બાળવાની ચીજ છે એને તો પાંગરવાની વાત ક્યાં કરે છો? દીર્ઘ સંસારી લાગે છો એમ કે છે. શું દીર્ઘ સંસારી લાગે છો? તો કહે છે કે એ જુદું છે, પર છે એમ જ્યાં જાણે ત્યારે એને એને પારકામાં રસ આવતો નથી. પોતાનામાં જ રસ આવે છે, ક્યાંય પારકામાં જીવને રસ આવતો નથી. એ રીતે જીવ અને અજીવનું ભેદ જ્ઞાન કરાવ્યું છે. આ દ્રવ્યાનુયોગના વિષયમાં શું શું ચાલે છે અને એ દ્રવ્યાનુયોગના વિષયમાં આશ્રવ પુણ્ય આદિનું કથનમાં પણ પુણ્યભાવ કરાવવાનો હેતુ નથી. દ્રવ્યાનુયોગમાં નવ તત્વનો વિષય ચાલશે, એમાં આશ્રવ અને પુણ્યનો વિષય પણ આવશે. તો ત્યાં એના ભેદો કયા, પ્રભેદો કહે. આવા પુણ્ય થાય તો આટલામાં સ્વર્ગે જાય, અહીંયા જાય તો આ સ્વર્ગમાં જાય, અહીંયા જાય તો આવું ફળ મળે, આમ થાય તેમ થાય, ઘણી વાતો આવશે. કહે છે કે ત્યાં પણ પુણ્યભાવ કરાવવાનો હેતુ નથી. ઉપર લીધું ને, મેળવ્યો છે કે કથાનું યોગમાં પુણ્યના ફળ બતાવે છે તે ધર્મ નથી, એટલે એ કરાવવાનો હેતુ નથી. એમ દ્રવ્યાનું યોગમાં પણ આશ્રમ અને પુણ્યની વાત આવશે, ત્યાં પણ એ કથન કરતા પણ પુણ્ય ભાવ કરાવવાનો હેતુ નથી. બહુ સ્પષ્ટ વાત લીધી છે. હજી તો જીવોને પુણ્યથી ધર્મ થાય કે ન થાય એ વાતમાં દ્વિધા છે, અથવા ન થાય કહે એને કઠણ પડે છે. પણ તારા પુણ્ય તો બધા અજ્ઞાનીના છે, અજ્ઞાન ભરેલા છે. જ્ઞાનીના પુણ્યથી અજ્ઞાનીને ધર્મ થતો નથી. મોક્ષ માર્ગી જીવો ધર્માત્માને પુણ્યના પરિણામ થાય છે, એને પણ ત્યાં પુણ્ય પરિણામથી તો ધર્મ થતો જ નથી. તો તારા તો બાળ અજ્ઞાન ભરેલા જપ તપ હોય, એના પુણ્યથી તો શું ધર્મ થાય? એનો પ્રશ્ન જ રહેતો નથી. કેમ કે એ બંધ તત્વ છે. એ જે બંધ તત્વ છે તે સંસાર તત્વ છે, તેનાથી મોક્ષ થાય નહીં. બંધથી મોક્ષ થાય નહીં, સંસારથી મોક્ષ થાય નહીં. સીધી વાત છે. એટલે એ કથનમાં પણ પુણ્યભાવ કરાવવાનો હેતુ નથી. ગંધ ગળી ગઈ છે કેમ કે જેમાં એની ગંધે નથી એવો પોતાનો આત્મા એને જાણ્યો નથી, એ લીધું છે ને. અગ્નિને ઉધઈ લાગતી નથી, સોનાને કાટ લાગતો નથી, એમ આત્મામાં વિભાવને દુઃખની ગંધ પણ નથી, ત્રણેય કાળે નથી. જેનાથી ત્રણેય કાળે સ્વભાવથી અતિ દૂર છે, જે વિભાવ ભાવો છે તેનાથી આત્મા પોતાના સ્વભાવથી તો અત્યંત 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 દૂર છે. જેમ કોઈ લાખો કરોડો માઇલ દૂર હોય અને દેખાય નહીં, શું થાય છે ને. અમુક આ જ્યોતિષના જે વિમાનો છે તારા ને બધા, એ કેટલાક તારા એટલા સૂર્યચંદ્ર એની પાસે નાના છે એવડા મોટા છે, આ તો નજીક છે એટલે મોટા દેખાય છે. પણ જે નાના દેખાય છે ખરેખર ક્ષેત્રથી મોટા છે, એ ઘણા દૂર છે પણ ઘણા દૂર હોઈને દેખાય નહીં, એમ વિભાવ સ્વભાવથી એટલો બધો દૂર છે કે સ્વભાવ જોવાવાળાને વિભાવ જાણે દેખાતો નથી, એટલો બધો દૂર છે ભાવથી તો. પણ એ દિશામાં એણે કદી જોયું નથી, આ તો રમણતા કરવા વાળાની વાત છે. એને તો જોયું જ નથી કે આ શું છે, ચીજ અંદરમાં શું છે એને કદી જોયું નથી. શું કહે છે કે ત્યાં પુણ્ય કરાવવાનો હેતુ નથી, વિતરાગ ભાવ થાય તે હેતુ છે. દ્રવ્યાનુયોગ નો હેતુ પણ વિતરાગ ભાવ થાય તે છે. વેપારી વેપાર કરે એમાં ગમે તે ચીજનો વેપાર કરે, પ્રયોજન પૈસા અર્થ ઉપાર્જનનું પ્રયોજન છે, બરાબર. ખરીદ કરે અને પૈસા ચૂકવે ત્યારે શું પ્રયોજન છે, કે નફો કરવાનું પ્રયોજન છે. પણ પૈસા તો આપી દે છે, એ ભલે પૈસા આપે છે તો પણ ચૂકવણી પેમેન્ટ કરે છે ત્યારે પણ એ પૈસો કરળવાનું કમાવાનું પ્રયોજન જરા પણ એક ટકો પણ ઓછું થયું નથી. માલ વેચીને પૈસા લઈએ ત્યારે તો ચોખ્ખા પૈસા એના ઘરમાં આવે છે, પણ ખરીદી ઉપર પૈસા આપે છે ત્યારે તો ચોખ્ખા પૈસા જતા દેખાય છે, કે પ્રયોજન તો બંને વખતે એક સરખું હોય છે, કિંચિત માત્ર પ્રયોજનમાં ફેર પડતો નથી. કે પડી જાય કઈ ફેર, ખરીદી વખતે થોડો ફેર પડે, વેચાણ વખતે પડે, બીજો ફેર પડે, એમ છે. એમ જ્ઞાનીને શુભાશુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ, એમ ઉપયોગના ત્રણ પ્રકારના વ્યાપાર છે. એ ત્રણેય પ્રકારના વ્યાપારમાં પ્રયોજનમાં કિંચિત માત્ર ફેર પડે નહીં, પ્રયોજનનો એવો દ્રષ્ટિકોણ છે. જેને આવા નિજ પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાબુત છે તેને પરિણામોની ચિંતા ગઈ, એને પરિણામની ચિંતા નથી થતી. જેની પાસે દૃષ્ટિકોણ નથી એને એમ થશે, અરે મારા પરિણામ આવા થઈ ગયા, અરે મારા પરિણામ આવા થઈ ગયા, હું પરિણામને આમ ફેરવું, હું પરિણામને આમ કરું, હું પરિણામને આમ કરું. એ પરિણામ તો એના કર્યા નહીં ફરે, પણ પરિણામની કર્તૃત્વ બુદ્ધિ ત્યાં મિથ્યાત્વ દ્રઢ થઈ જશે. પરિણામની કર્તૃત્વ બુદ્ધિ કહો કે મિથ્યાત્વ કહો, એ દ્રઢ થઈ જશે ત્યાં. આ પરિસ્થિતિ થાય છે, એ વિષય લીધો છે આપણે નિર્ભ્રાંત દર્શનમાં, કે જે મુમુક્ષુની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અત્યંત અત્યંત તીવ્ર છે, ઉગ્ર છે, એને શું પ્રાપ્ત થાય છે. પ્રથમમાં પ્રથમ એને એ વખતે શું લાભ થયો, કે એ વખતે એની પાસે પ્રયોજનનો દ્રષ્ટિકોણ આવી જાય છે. જે એની ભાવનાનો વિષય છે એ એનો પ્રયોજન છે, એ પ્રયોજન ભાવના ઉગ્ર, એનો અર્થ કે પ્રયોજનનો દ્રષ્ટિકોણ બરાબર પકડાઈ ગયો. જેને પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાબુત છે એને પ્રયોજન વિરુદ્ધ કાંઈ પણ પરિણામ ભાવ થતા, ભાવનો કોઈ અંશ થતા, એની પાસે બરાબર લાઈટ થઈ જાય છે કે આ મારા કામની ચીજ નથી. અથવા ગમે તે જ્ઞાનની સામે જ્ઞેય આવે, પણ તેમાંથી પોતાના પ્રયોજનની સાથે કેટલી નિસ્બતને કેટલો સંબંધ છે ને શું કામનું છે ને શું નકામું છે એની તારવણી માત્ર પ્રયોજનની દ્રષ્ટિકોણ વાળો જ કરી શકે છે અને એ જ આગળ વધી શકે છે. જેને પ્રયોજન છૂટી ગયું એને બહારમાં ભલે શાસ્ત્ર વાંચનની, જપ તપ સંયમની, પૂજા ભક્તિની, દાન દયાની, અહિંસાની કોઈ પણ ક્રિયા હોય, પ્રયોજન છૂટ્યું એનું બધું છૂટ્યું. પણ રોજ 8-8, 10-10 કલાક શાસ્ત્ર સમાચે ને સાંભળે તો કે પ્રયોજન છૂટ્યું એનું બધું છૂટ્યું. અને જેનું પ્રયોજન સાબૂત એને પરિણામમાં ક્યાંય આંચ આવતી નથી. પરિણામ કદાચ ખેંચાઈને વિભાવમાં ઉગ્ર થાય તો પણ એનો નિષેધ પ્રયોજનની દ્રષ્ટિકોણ વાળાને આવે છે, તેથી તેનો રસ એ તોડે છે. પ્રયોજનની દ્રષ્ટિ વાળો વિભાવ રસને કાપતો જાય છે, વિભાવ રસને તોડતો જાય છે. એ જ સ્વભાવ સાધવાની સાનુકૂળ પરિસ્થિતિ સર્જવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે અહીંયા ચારે અનુયોગની વાત કરીને ટોડરમલજીએ પ્રયોજનની વાતને ઉપસાવી છે. જે કહેવાનો અહીંયા મુદ્દો છે એટલો છે કે એમણે પ્રયોજનની વાતને ઉપસાવી છે. તેથી દ્રવ્યાનુયોગમાં પણ વિતરાગ ભાવ થાય તે હેતુ છે. જૈન દર્શનનો મર્મ દ્રવ્યાનુયોગમાં છે. હવે જૈનના ચાલતા ફિરકામાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ લગભગ લુપાઈ ગયો છે, લુપ્તપ્રાય છે, લુપાઈ ગયો છે. ક્યાંક થોડો ઘણો સાધારણ અભ્યાસ છે. જ્યાં જૈન દર્શનનો, આખા જૈન દર્શનનો મર્મ પીડ્યો છે, સ્વાનુભૂતિ થવાનું જ્યાં વિધાન છે અને જે સ્વાનુભૂતિ સમસ્ત જીન શાસન છે, પ્રગટ જીન શાસન છે, એ વિષય લુપાઈ ગયો છે. પછી જે રહ્યું છે એમાં કાંઈ સમજણ પડે એવું નથી. પછી ઊંધું સાધે, સમજણ બધી ઊંધી થઈ જાય. જૈન દર્શનનો મર્મ દ્રવ્યાનુયોગમાં છે, માટે યથાર્થ રીતે દ્રવ્યાનુયોગ સમજવો જોઈએ. માટે દ્રવ્યાનુયોગમાં બરાબર ઉપયોગ દઈને યથાર્થપણે એ પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ પણ અયથાર્થપણે કરે તો પણ ઊંધું સાધે, યથાર્થપણે એને દ્રવ્યાનુયોગનો યથાર્થ રીતે અભ્યાસ કરવો જોઈએ. યથાર્થ રીતે એટલે અનુભવ પદ્ધતિથી એનો એને અભ્યાસ કરવો જોઈએ એમ કહેવામાં આવે.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કાન દેવ નો જય હો, વિતરાગી દિગંબર જિન ધામ.